અને ઇસ્રાયલના પુત્રો નાખુરોના વંશોના વડીલોની પાસે લેવીઓના વંશના વડીલો આવ્યા અને તેઓએ કનાન દેશના શિલો આગળ તેઓને કહ્યું કે યહોવાએ મૂસાની મારફત એ પ્રમાણે આજ્ઞા આપી હતી કે અમને રહેવા સારું નગરો ને અમારા ઢોરોને સારું તેની પાસેના ગૌચર આપવા. અને ઇસ્રાયલ પુત્રોએ યહોવાના કહ્યા પ્રમાણે પોતાના વતનમાંથી આ નગરો અને પોતાના ગૌચર લેવીઓને આપ્યા અને કહાથીઓના કુટુંબોને સારું ભાગ નીકળ્યો. અને લેવીઓમાંના હારૂન યાજકના દીકરાઓના ભાગે યહુદા કુળમાંથી ને શિમ્યોનના કુળમાંથી ને બિન્યામીનના કુળમાંથી 13 નગરો આવ્યા. અને કહાતના બાકીના પુત્રોના ભાગે એફ્રાઇમના કુળના કુટુંબોમાંથી ને દાનના કુળમાંથી ને મનાશાના અર્ધ કુળમાંથી 10 નગરો આવ્યા. અને ગેરશોન પુત્રોને ભાગે ઇસ્તાખારના કુળના કુટુંબોમાંથી ને આશેરના કુળમાંથી ને નફતાલીના કુળમાંથી ને બાશાનમાં અને મનાશાના અર્ધ કુળમાંથી 13 નગરો આવ્યા. બરારીના પુત્રોને ભાગે તેઓના કુટુંબ પ્રમાણે રૂબનના કુળમાંથી ને કાદના કુળમાંથી ને ઝબુલોનના કુળમાંથી 12 નગરો આવ્યા. અને યહોવાએ મૂસાની મારફતે આજ્ઞા આપી હતી તેમ ઇસ્રાયલ પુત્રોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો ને તેઓના ગૌચર લેવીઓને આપ્યા. અને તેઓએ યહુદા પુત્રોને કુળમાંથી ને શિમ્યોન પુત્રોના આ કુળમાંથી આ નગરો તેઓના નામો ઉપર કહેલા છે તે આપ્યા. અને લેવી પુત્રોમાંના કહાથીઓના કુટુંબોમાં હારૂનના દીકરાઓને વાસ્તે તે હતા કેમ કે પહેલો ભાગ તેઓનો હતો. અને તેઓએ તેઓને યહૂદીઓના પહાડી મુલકમાંનું કિરિયાત આરબા એટલે કે અનાકના બાપનું નગર એટલે હેબ્રોન તથા તેની ચૌતરફના ગૌચર આપ્યા. પણ નગરના ખેતરોને તેના નામો તેના ગામો યફુનેના પુત્ર કાલેબને તેઓએ વતન તરીકે આપ્યા. અને 13મી કલમ અને તેઓએ હારૂન યાજકના પુત્રોને મનુષ્ય ઘાતકનું આશ્રય હેબ્રોન ને તેના ગૌચર તથા લિબના ને તેના ગૌચર અને યાતીસ ને તેના ગૌચર અને એસ્ટમોવા ને તેના ગૌચર અને હેવોન તથા તેના ગૌચર દબીર તથા તેના ગૌચર અને યાઈન ને તેના ગૌચર યુટા અને તેના ગૌચર બેથશેમેસ ને તેના ગૌચર એ પ્રમાણે તે બે કુળમાંથી 9 નગરો આપ્યા. અને બિન્યામીનના કુળમાંથી ગિબિયોન અને તેના ગૌચર ગેબા અને તેના ગૌચર અનાથોથ ને તેના ગૌચર અને આવનોન ને તેના 4 નગરો. હારૂન પુત્રો જેઓ યાજક હતા તેઓના સર્વ નગરો મળીને 13 નગર તેઓના ગૌચર હતા. અને કહાત પુત્રોના કુટુંબો એટલે કહાતના જે પુત્રો લેવીઓ હતા તેઓને તેઓના ભાગના નગરો એફ્રાઈમ કુળમાંથી મળ્યા. અને તેઓએ એફ્રાઈમના પહાડી મુલકમાંનું મનુષ્ય ઘાતકનું આશ્રય નગર શખીમ અને તેના ગૌચર તથા ગેઝર ને તેના ગૌચર અને કિપસાઈમ ને તેના ગૌચર તથા બેથ હારોન અને તેના ગૌચર એ 4 નગરો તેઓએ આપ્યા. અને દાનના કુળમાંથી કાલતકે ને તેના ગૌચર કિબોથમ કિબથોન અને તેના ગૌચર આયલોન ને તેના ગૌચર સાત રિમોન ને તેના ગૌચર એ 4 નગરો. અને મનાશાના કુળમાંથી તારનાથ ને તેના ગૌચર તથા ગાથ રિમોન ને તેના ગૌચર એ 2 નગરો. કહાતના બાકીના પુત્રોના કુટુંબોના સર્વ મળીને 10 નગરો ને તેઓના ગૌચર હતા. 27મી કલમ અને મનાશાના અર્ધ કુળમાંથી મનુષ્ય ઘાતકનું આશ્રય નગર બાશાનનું ગોલાન ને તેના ગૌચર તથા વયસ્તરા ને તેના ગૌચર એ 2 નગરો લેવીના કુટુંબોના ગેરશોનના પુત્રોને આપવામાં આવ્યા. અને ઇસ્સાખારના કુળમાંથી કિશ્યોન અને તેના ગૌચર દાબરાથ અને તેના ગૌચર યારમુત અને તેના ગૌચર એન ગાનીમ અને તેના ગૌચર એ 4 નગરો. અને આશીરના કુળમાંથી મિશાલ અને તેના ગૌચર આબદોન અને તેના ગૌચર હલકાથ ને તેના ગૌચર તથા રહોમ અને તેના ગૌચર એ 4 નગરો. અને નફતાલીના કુળમાંથી ગાલિલમાંનું મનુષ્ય ઘાતકનું આશ્રય નગર કેદેશ ને તેના ગૌચર તથા હામોસ્તોર ને તેના ગૌચર તથા કારકાન ને તેના ગૌચર એ 3 નગરો આપ્યા. ગેરશોનીઓના કુટુંબો પ્રમાણે તેઓએ સર્વ મળીને 13 નગરો અને તેઓના ગૌચર હતા. અને બાકી રહેલા લેવીઓને એટલે મરારીના પુત્રોના કુટુંબોએ ઝબુલોનમાંથી ઝબુલોનના કુળમાંથી યોકનહામ ને તેના ગૌચર તથા પારસા ને તેના ગૌચર, નિમ્ના ને તેના ગૌચર, નાહલા અને તેના ગૌચર એ ચાર નગરો અને રૂબેનના કુળમાંથી બેસેર ને તેના ગૌચર તથા યાહાસ ને તેના ગૌચર, કદેમોથ ને તેના ગૌચર તથા મેહાફાદ ને તેના ગૌચર એ ચાર નગરો અને ગાદના કુટુંબ કુળમાંથી મનુષ્ય ઘાતકનું આશ્રયનગર એટલે ગિલિયાદમાંનું રામોત ને તેના ગૌચર તથા મહાનાયન ને તેના ગૌચર, હેશબોન અને તેના ગૌચર, યાઝેર ને તેના ગૌચર સર્વ મળી ચાર નગરો. આ બધા નગરો મરારી પુત્રોના કુટુંબો પ્રમાણે એટલે લેવીઓના બાકી રહેલા કુટુંબો પ્રમાણે તેઓના હતા અને તેઓને ભાગ્ય વાળ નગર આવ્યા. ઇસ્રાયલ પુત્રોના વતન મધ્ય લેવીના સર્વ નગરો તેઓના ગૌચર સહિત 48 નગર હતા અને આ નગરોના પ્રત્યેક નગરની આસપાસ એના ગૌચર આવેલા હતા. એ જ પ્રમાણે એ સર્વ નગરોનું 47મી કલમ એ રીતે યહોવા ઇસ્રાયલને આખો દેશ આપ્યો કે જે તેમના પિતૃઓને આપવાના એને સમખાધા હતા અને તેઓનું વતન પ્રાપ્ત કરીને તેમાં રહ્યા અને યહોવાએ તેઓના પૂર્વજોની આગળ સમખાધા હતા તે પ્રમાણે ત્યારે તેઓની ચાર તરફ શાંતિ આપી અને તેના સર્વ શત્રુઓમાંથી કોઈ પણ તેની આગળ ટકી શક્યો નહીં. યહોવાએ તેના સર્વ શત્રુઓને તેઓના હાથ ફસાવ્યા. યહોવાએ ઇસ્રાયલના સંતાનને જે જે સારા વચનો આપ્યા હતા તેમાંથી એકે નિષ્ફળ ગયું નહીં. એ સર્વ ફળીભૂત થયા. યહોશુઆનું પુસ્તક અને 22મો અધ્યાય. ત્યારે યહોશુઆએ રૂબેનીઓને તથા ગાદીઓને તથા મનાશેના અર્ધકુળને બોલાવ્યા અને તેઓને કહ્યું, યહોવાના સેવક મૂસાએ જે આજ્ઞા તમને આપી હતી તે સર્વ તમે પાળી છે અને જે આજ્ઞાઓ મેં તમને આપી તે સર્વ તમે શબ્દ પાળી છે. ઘણા દિવસથી તે આજ સુધી તમે તમારા ભાઈઓને ત્યજી દીધા નથી, પણ તમારા દેવ યહોવાની આજ્ઞામાં ફરમાવેલી ફરજ તમે બજાવી છે અને હવે તમારા દેવ યહોવાએ તમારા ભાઈઓને કહ્યું તેમ હમણાં તેણે તેઓને વિશ્રાંતિ આપી છે એ માટે તમે પાછા વળીને તમારા તંબુઓમાં તથા તમારા વતનની ભૂમિ જે યહોવાના સેવક મૂસાએ તમને યર્દનની પેલે પાર આપી તેમાં જાઓ. ફક્ત જે આજ્ઞા તથા નિયમ યહોવાના સેવક મૂસાએ તમને ફરમાવ્યા પોતાના દેવ યહોવા પર પ્રીતિ કરવી અને તેના સર્વ માર્ગોમાં ચાલવું ને તેની આજ્ઞાઓ પાળવી તેને વળગી રહેવું ને તમારા ખરા મનથી ને ખરા જીવથી તેની સેવા કરવી તે સર્વ તમે ઘણી ખંતથી પાળજો. એમ યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા અને તેઓ પોતાના તંબુઓમાં પાછા ગયા. 7મી કલમ. હવે મનાશાના અર્ધકુળને મૂસાએ બાશાનમાં વતન આપ્યું હતું, પણ તેના બીજા અર્ધભાગને યહોશુઆએ તેઓના ભાઈઓ સાથે પશ્ચિમમાં યર્દન પાર વતન આપ્યું. વળી જયારે યહોશુઆએ તેઓને તેઓના તંબુમાં મોકલી દીધા ત્યારે તેણે તેઓને આશીર્વાદ દીધો અને તેણે તેઓને કહ્યું કે ઘણું દ્રવ્ય અને પુષ્કળ ઢોર, રૂપું, સોનું, તાંબુ અને લોટું, પુષ્કળ વસ્ત્રો લઈને પોતપોતાના તંબુઓ માટે પાછા જાઓ. તમારા ભાઈઓ સાથે તમારા શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટને વહેંચી લેજો અને રૂબેન પુત્રોને, ગાદ પુત્રોને, મનાશાનું અર્ધકુળ કનાન દેશના શિલોમાંથી ઇસ્રાયલ પુત્રોના મધ્યથી નીકળી તે પોતાના વતનનો ગિલિયાદ પ્રાંત જે મૂસાની મારફતે અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓને મળ્યો હતો તેમાં જવાને પાછા ફર્યા. અને યર્દનની પાસે જે પ્રદેશ કનાન દેશમાં છે ત્યાં રૂબેન પુત્રોને, ગાદ પુત્રોને, મનાશાનું અર્ધકુળ આવી પહોંચ્યા. ત્યારે ત્યાં યર્દન પાસે તેઓએ દૂરથી દેખાય એવી મોટી વેદી બાંધી અને ઇસ્રાયલ પુત્રોને એવી ખબર મળી કે રૂબેન પુત્રોએ મનાશાના અર્ધકુળને કનાન દેશનો મોહ હરે યર્દન પાસેના પ્રદેશમાં તથા ઇસ્રાયલ પુત્રોની ભૂમિની બાજુમાં એક વેદી બાંધી છે. ઇસ્રાયલ પુત્રોએ તે સાંભળ્યું ત્યારે તેઓની આખી જમાત તેમની સાથે યુદ્ધ કરવા સારું શિલોમાં ભેગી થઈ. 13મી કલમ. ઇસ્રાયલ પુત્રોએ ગિલિયાદના દેશમાં રૂબેન પુત્રો તથા ગાદ પુત્રો મનાશાના અર્ધકુળની પાસે ઇલિયાઝરે આઝકના પુત્ર ફિનહાસને મોકલ્યો અને તેની સાથે ઇસ્રાયલના સર્વ કુળોમાંથી પ્રત્યેક મુ આગેવાન જેવા 10,000 તેઓએ મોકલ્યા અને તે બધા ઇસ્રાયલના કુટુંબો મધ્યે પોતપોતાના પિતૃઓના ઘરોના વડીલો હતા. તેઓએ ગિલિયાદ પ્રાંતમાં રૂબેન પુત્રની તથા ગાદ પુત્રોની તથા મનાશાના અર્ધકુળની પાસે જઈને તેઓને કહ્યું, યહોવાની આખી જમાત એમ કહે છે કે તમે ઇસ્રાયલના દેવોની વિરુદ્ધ આ કેવો અપરાધ કર્યો છે કે આજે તમે યહોવાને અનુસરવાનું છોડી દઈ અને પોતાને સારું વિધિ બાંધીને યહોવાનો દ્રોહ કર્યો છે. પેઓરનો અન્યાય કે જેને લીધે યહોવાએ જમાત પર મરકી મોકલી હતી, તો પણ તેમાંથી આજ સુધી આપણે પોતાને શુદ્ધ કર્યો નથી, જે આપણો અપરાધ કઈ નાનો સુનો છે? શું યહોવાને અનુસરવાથી આજે તમારે ફરી જવું પડે છે? તેથી એમ થશે કે તમે આજે યહોવાનો દ્રોહ કરો છો, માટે ઇસ્રાયલની આખી જમાત ઉપર તે કોપાયમાન થશે. તથાપિ જો તમારી વતનની ભૂમિ અપવિત્ર લાગતી હોય, તો યહોવાએ વતનને સારું આપેલી ભૂમિ જ્યાં યહોવાનો મંડપ રહે છે ત્યાં નદી ઉતરીને આવો ને અમારી ભેગા રહો, પણ આપણા દેવ યહોવાની વિધિ સિવાય બીજી વિધિ બાંધીને યહોવાનો દ્રોહ કરશોમાં ને આપણો ને અમારો દ્રોહ પણ કરશોમાં. જેરાના દીકરા આખાને શાપિત વસ્તુ સંબંધી કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ને તેથી ઇસ્રાયલની આખી જમાત પર કોપ આવ્યો કે નહીં, અને તે માણસ એકલો જ પોતાના અન્યાયમાં નાશ પામ્યો એમ નથી? 21મી કલમ. ત્યારે રૂબેન પુત્રો તથા ગાદ પુત્રોએ તથા મનાશેના અર્ધકુળે ઇસ્રાયલના હજારોના વડીલોને ઉત્તર આપ્યો કે દેવોનો દેવ યહોવા એ જાણે છે કે ઇસ્રાયલ પણ જાણશે કે યહોવાના દ્રોહ કર્યાથી અથવા તેની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યાથી આજે તો મારો બચાવ કરીશમાં. જો અમે યહોવાને અનુસરવાનું ત્યજી દેવા સારું વિધિ બાંધી હોય કે જો તે પર ધનાર્પણ કે ખાદ્યાર્પણ કે શાંતિઅર્પણોના યજ્ઞો કરવા સારું બાંધી હોય, તો યહોવા પોતે જ અમારી પાસેથી તેનો જવાબ માંગે. તો યહોવા પોતે જ અમારી પાસેથી તેનો જવાબ લો, કેમ કે અમે વિચાર કરીને હેતુથી આ કામ કર્યું છે કે રખીને ભવિષ્યમાં અમારા પુત્રોને કે ઇસ્રાયલના દેવ યહોવાની સાથે તમને શું લાગે વળગે છે. કેમ કે હે રૂબેન પુત્રો અને ગાદ પુત્રો, તમારી અને અમારી વચ્ચે યહોવાએ યર્દનને સરહદ ઠરાવી છે, તેથી તમને યહોવાની સાથે કઈ લાગતું ઓળખતું નથી. એમ કહીને તમારા પુત્રો અમારા પુત્રોને યહોવાનું ભય રાખતા માટે અમે કહ્યું કે આપણે પોતાને સારું વિધિ બાંધવાની તૈયારી કરીએ, ધનાર્પણને સારું નહીં કે યજ્ઞને સારું નહીં, પણ અમારી અને તમારી વચ્ચે ને આપણી પાછળ આપણા સંતાનની વચ્ચે એ સાક્ષીરૂપ થાય કે અમારા ધનાર્પણથી ને તમારા યજ્ઞ અને અમારા યજ્ઞથી ને અમારા શાંતિપણથી યહોવાની સેવા કરવાનો અમને હક છે, જેથી ભવિષ્યમાં તમારા વંશજો અમારા વંશજોને એવું ન કહે કે તમને યહોવાની સાથે કઈ લાગતું ઓળખતું નથી. માટે હવે કહ્યું કે તેઓ ભવિષ્યમાં અમને કે અમારા સંતાનોને એમ કે ત્યારે તમે તેઓને આ પ્રમાણે કહીશું કે યહોવાની વેદીનો નમૂનો જુઓ, એ તમારા પિતૃઓએ ઉભી કરેલી છે, ધનાર્પણ તથા યજ્ઞને સારું નહીં, પણ એ તો અમારી અને તમારી વચ્ચે સાક્ષીરૂપ થવા સારું છે. અમારા દેવ યહોવાના મંડપની સામે જે તેની વેદી છે તે સિવાય અમે યહોવા ધનાર્પણ કે ખાદ્યાર્પણ કે યજ્ઞને સારું બીજી વિધિ બાંધીને યહોવાનો દ્રોહ કરીએ ને યહોવાને અનુસરવાનું છોડી દઈએ એવું કરી ના થાવ. 30મી કલમ. રૂબેન પુત્રોએ તથા ગાદ પુત્રોએ તથા મનાશા પુત્રોએ જે વચન કહ્યા તે ફિનહાસ યાજકે અને તેની સાથે જમાતના જે સરદારો એટલે કે ઇસ્રાયલના હજારોના વડીલો હતા તેઓએ સાંભળ્યા, ત્યારે તેઓને લાગ્યું અને એલાઝર રાજકના દીકરા ફિનહાસે રૂબેન પુત્રોને તથા ગાદ પુત્રોને તથા મનાશા પુત્રોને કહ્યું, આજે અમને ખાતરી થઈ છે કે યહોવા આપણી મધ્યે છે, કેમ કે આમાં અમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. હવે તો તમે ઇસ્રાયલ પુત્રોને યહોવાના હાથમાંથી છોડાવ્યા છે અને એલાઝર યાજકના પુત્ર ફિનહાસે ફિનહાસે ને તે સરદારો એ રૂબન પુત્ર પાસેથી ને ગાદ પુત્ર પાસેથી ગિલિયાદના પ્રાંતમાંથી કનાન દેશમાં પાછા આવીને ઇસ્રાયલ પુત્રોને ખબર આપી. તે સાંભળીને ઇસ્રાયલ પુત્રો સંતોષ પામ્યા અને તેઓએ દેવની સ્તુતિ કરી. તે જે દેશમાં રૂબેન પુત્રો તથા ગાદ પુત્રો વસતા હતા તેનો નાશ કરવાને તેઓએ ત્યાર પછી ચડાઈ કરવાની વાતને ફરી નદી કાઢી નહીં. અને રૂબેન પુત્રોએ તથા ગાદ પુત્રોએ તે વેદનું નામ યાદ પાડ્યું, કેમ કે તેઓએ કહ્યું કે તે આપણી વચ્ચે સાક્ષીરૂપ છે, તે યહોવા એ જ દેવ છે. 23મો અધ્યાય. યહોવાએ ઇસ્રાયલ પુત્રોને પોતાની ચારે ગામ સર્વ શત્રુઓથી વિશ્રાંતિ આપ્યા પછી ઘણે દિવસે, એટલે યહોવાએ ઘણો વૃદ્ધ તથા પછી યહોશુઆ ઘણો વૃદ્ધ તથા વૈધર થયો હતો. ત્યારે યહોશુઆએ સર્વ ઇસ્રાયલને, તેઓના વડીલોને ને તેઓના મુખ્ય પુરુષોને ને તેઓના ન્યાયાધીશોને ને તેઓના અધિકારીઓને બોલાવીને તેઓને કહ્યું, હવે હું ઘણો વૃદ્ધ તથા વૈધર થયો છું અને તમારા દેવ યહોવાએ તમારે માટે આ સર્વ દેશ જાતિઓને જે જે કર્યું તે સર્વ તમે જોયું છે, કેમ કે તમારા દેવ યહોવાએ પોતે જ તમારે સારું યુદ્ધ કર્યું છે. જો બાકી રહેલી જાતિઓનો ને જે દેશ જાતિઓને મેં નાબૂદ કરી છે તે સર્વનો દેશ યર્દનથી માંડીને છેક આથમણી તરફના મોટા સમુદ્ર સુધી મેં તમને તમારા કુળોને વતનને સારું વહેંચી આપ્યા છે. યહોવા તમારો દેવ પોતે જ તેઓને તમારી આગળથી હાંકી કાઢીને તમારી દ્રષ્ટિથી દૂર થશે અને તમારા દેવ યહોવાએ તમને કરવો તેમ તમે તેઓનો દેશ કબજામાં લેશો. માટે મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે જે લખેલું છે તે સર્વ જે પાળવાને તથા અમલમાં લાવવાને ઘણા હિંમતવાન થાવ કે તમે તેમાંથી જમણે કે ડાબે ફરો નહીં અને તમારી મધ્યે આ જે દેશ જાતિઓ આવેલી છે તેઓનો સહવાસ રાખો નહીં અને તેઓના દેવોના નામનું ઉચ્ચારણ કરો નહીં ને તેઓના સોગંદો નહીં ને તેઓની સેવા પણ કરો નહીં ને તેઓને પગે લાગો નહીં. પણ આજ સુધી તમે કરતા આવ્યા તેમ તમારા દેવ યહોવાને જ વળગી રહો, કેમ કે યહોવાએ તમારી આગળ મોટી અને પરાક્રમી દેશ જાતિઓને હાંકી કાઢી છે પણ તમારી સામે તો આજ સુધી કોઈ પણ ટક્યો નથી. તમારામાંનો એક માણસ હજારને રસાડતો, કેમ કે તમારા દેવ યહોવાએ તમને જેમ કહ્યું તેમ તે પોતે તમારે સારું યુદ્ધ કરે છે. તો તમારા દેવ યહોવા પર પ્રીતિ કરવાની ઘણી કાળજી રાખો, કેમ કે જો તમે કોઈ પણ પ્રકારે પાછા હટશો ને તમારી પાસે રહેલી આદેશ જાતિઓને, એટલે જે બાકી રહી છે તેઓની સાથે સંબંધ રાખશો ને તેઓની સાથે લગ્ન વ્યવહાર કરી ને તેઓની સાથે હળી મળી જશો તો ખચિત જાણજો તમારો દેવ યહોવા હવે પછી એ દેશ જાતિઓને તમારી આગળથી હાંકી કાઢનાર. અને આ જે સારી ભૂમિ તમારા દેવ યહોવાએ તમને આપી છે તેમાંથી તમે નષ્ટ થઈ જશો. ત્યાં સુધી તેઓ તમને ફાંદા તથા ફાંસારૂપ ને તમારી કુખોમાં કાંટારૂપ ને તમારી આંખોમાં કણીરૂપ થઈ પડશે. જુઓ, આજ સર્વ લોકોને સારું ઠરાવેલ માર્ગે હું જાઉં છું અને તમારા અંતઃકરણમાં અને તમારા મનમાં તમે સૌ જાણો છો કે જે સારા વચનો તમારા દેવ યહોવાએ તમારા વિશે કયા તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી. તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયા છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી. અને એમ થશે કે જેમ તમારા દેવ યહોવાએ તમને આપેલા સર્વ વચન તમારા સંબંધમાં ફળીભૂત થયા તેમજ આ જે સારી ભૂમિ તમારા દેવ યહોવાએ તમને આપી છે તે ઉપરથી તમારો નાશ કરતા સુધી યહોવા તમારા પર આગળ રહેલી સર્વ વિપત્તિઓ લાવશે એમ પણ બનશે. તમારા દેવ યહોવાએ જે કરાર તમારી સાથે કર્યો તે જયારે તમે તોડશો ને જઈને બીજા દેવોની સેવા કરશો અને તેઓને પગે લાગશો ત્યારે યહોવાનો કોપ તમારા પર સળગી ઉઠશે ને જે સારો દેશ તેણે તમને આપ્યો છે તેમાં તમારો નાશ વહેલો થઈ જશે. ઈશ્વરના વચનો પર વાંચનારા ને સાંભળનાર ને પ્રભુ તેનો આશીર્વાદ આપે. આમેન. યહોશુઆનું પુસ્તક 24મો અધ્યાય. યહોશુઆએ ઇસ્રાયલના સર્વ કુળોને શખેમમાં એકતા કરીને ઇસ્રાયલના વડીલોને ને તેઓના મુખ્ય પુરુષોને ને તેઓના ન્યાયાધીશોને ને તેઓના સરદારોને બોલાવ્યા અને તેઓ દેવની આગળ રજૂ થયા. ત્યારે યહોશુઆએ એ સર્વ લોકોને કહ્યું, ઇસ્રાયલનો દેવ યહોવા એમ કહે છે કે પૂર્વકાળે તમારો પૂર્વજ એટલે ઇબ્રાહીમનો બાપ ને નાહોરનો બાપ તેરા નદીની પેલી ગામ વસતા હતા અને તેઓ અન્ય દેવોની સેવા કરતા હતા. મેં તમારા પિતૃ ઇબ્રાહીમને નદીની પેલી ગામથી આણીને તેને આખા કનાન દેશમાં ફેર્યો ને તેના સંતાન વધાર્યા ને તેને ઇસાક આપ્યો ને મેં ઇસાકને યાકો તથા એસાવ આપ્યા અને વતન તરીકે મેં એસાવને શેર પર્વત આપ્યો અને યાકો ને તેના દીકરાઓ મિસરમાં જઈ રહ્યા. પછી મેં મૂસાને તથા હારૂનને મોકલ્યા ને મિસરમાં મેં જે કર્યું તે પ્રમાણે તે પર વિપત્તિઓ આણી અને ત્યાર પછી હું તમને ત્યાંથી કાઢી લાવ્યો અને મેં તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી આણ્યા અને તમે સમુદ્ર સુધી આવી પહોંચ્યા અને મિસરીઓ રથો તથા સવારો લઈને લાલ સમુદ્ર સુધી તમારા પિતૃઓની પાછળ પડ્યા અને તેઓએ યહોવાને પોકાર કર્યો ત્યારે તેણે તમારી તથા મિસરીઓની વચ્ચે અંધકાર કરી નાખ્યો ને તેઓ પર સમુદ્ર આણીને તેઓને તેમાં દબાવી દીધા અને મેં મિસરમાં જે કઈ કર્યું તે તો તમે તમારી આંખોએ જોયું છે અને તમે અરણ્યમાં ઘણા દિવસ સુધી રહ્યા. વળી જે અમોરીઓ યર્દનની પેલી ગામ વસતા હતા તેઓના દેશમાં મેં તમને આણ્યા અને તેઓએ તમારી સાથે યુદ્ધ કર્યું અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા ને તમે તેઓનો દેશ કબજે કરી લીધો ને મેં તમારી આગળ તેઓનો નાશ કર્યો. પછી મોઆબના રાજા પોરના દીકરા બલાકે ઉઠીને ઇસ્રાયલની સાથે યુદ્ધ કર્યું અને તેણે તમને સાત દિવસ સારું બેઓરના દીકરા બલામને બોલાવી મંગાવ્યો પણ બલામનું મેં સાંભળ્યું નહીં માટે તેણે તમને આશીર્વાદ જ આપ્યો અને મેં તમને તેમના હાથમાંથી છોડાવ્યા. પછી તમે યર્દન ઉતરીને યરેકો પાસે આવી પહોંચ્યા ત્યારે યરોખાના માણસોએ એટલે અમોરીઓ એટલે પરિઝીઓ કનાનીઓ હિતીઓ ગિરગાશીઓ હિવીઓ ને યબુસીઓએ તમારી સાથે યુદ્ધ કર્યું ને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા. વળી મેં તમારી આગળ ભમરીઓ મોકલી તેઓએ તેઓને એટલે અમોરીઓના બે રાજાઓને તમારી આગળથી હાંકી કાઢ્યા. તારી તરવારથી ને તારા ધનુષ્યથી એ થયું નહોતું. એ પ્રમાણે જે દેશ માટે તે શ્રમ કર્યો નહોતો ને જે નગરો તમે બાંધ્યા નહોતા તે મેં તમને આપ્યા ને તમે તેમાં વાસો છો. જે દ્રાક્ષ વળ્યો તો જઈ તોડ્યો તમે રોપી નહોતી તેના ફળ તમે ખાવ છો. તો હવે યહોવાનું ભય રાખો ને પ્રામાણિકપણાથી ને સભ્યતાથી તેની સેવા કરો અને નદીની પેલી ગમ તથા મિસરમાં તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તે દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો અને જો યહોવાની સેવા કરવી એ તમને માથું દિસતું હોય તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો. એટલે નદીની પેલી ગમ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. ત્યારે લોકોએ ઉત્તર આપ્યો કે દેવ એવું ન થવા દો કે યહોવાને મૂકી દઈને અમે બીજા દેવોની સેવા કરીએ. કેમ કે જ્યારે અમને અને અમારા પિતૃઓને મિસર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી કાઢી આણ્યા કે જેણે અમારા દેખતા તે મોટા ચમત્કાર કર્યા ને અમે જે રસ્તે ચાલ્યા તે આખા રસ્તામાં ને જરૂર જે સર્વ લોકો મધ્ય થઈને અમે ચાલ્યા તેઓ મધ્ય અમારું રક્ષણ કર્યું તે જ યહોવા અમારો દેવ છે. અને સર્વ લોકોને એટલે દેશના રહેનારા અમોરીઓને યહોવાએ અમારી આગળથી કાઢી મૂક્યા છે. તે માટે અમે પણ યહોવાની સેવા કરીશું કેમ કે તે અમારો દેવ છે. ત્યારે યહોવાએ લોકોને કહ્યું તમારાથી યહોવાની સેવા નહીં કરાય કેમ કે તે તો પવિત્ર દેવ છે તે આસ્થાધારી દેવ છે તે તમારા ઉલ્લંઘનને તમારા પાપોની ક્ષમા નહીં કરે. જો તમે યહોવાને છોડી અન્ય દેવોની સેવા કરશો તો તમારું સારું કર્યા પછી
પણ તે તમારી ઉલટો થઈને તમારું માથું કરશે ને તમારો ક્ષય કરશે. ત્યારે લોકો યહોશુઆને કહ્યું, એમ નહીં બને, પણ અમે તો યહોવાની સેવા કરીશું. અને યહોશુઆએ લોકોને કહ્યું, તમે પોતે તમારા સાક્ષી છો કે તમે જાતે તેની સેવા કરવાને યહોવાને પસંદ કર્યો છે. ત્યારે તેઓએ કહ્યું, તમે સાક્ષી છીએ. તેણે કહ્યું, તો હવે તમારી મધ્યે જે અન્ય દેવો છે તેમને દૂર કરો ને તમારું હૃદય ઈસરાયલના દેવ યહોવાની ગમ વાળો. અને લોકોએ યહોશુઆને કહ્યું, આપા દેવ યહોવાની સેવા અમે કરીશું ને તેની જ વાણી અમે સાંભળીશું. માટે તે દિવસે યહોશુઆએ લોકોની સાથે કરાર કર્યો ને શકેમમાં તેઓને વાસ્તે વિધિ અને નિયમ ધરાવ્યા. ત્યાર પછી યહોશુઆએ એ વાતો દેવના નિયમ શાસ્ત્રના પુસ્તકમાં લખી અને તેણે મોટો પથ્થર લઈને ત્યાં યહોવાના પવિત્ર સ્થાનમાં જે એલન વૃક્ષ છે તેની નીચે તે ઉભો કર્યો. અને યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, જો આ પથ્થર આપણી વિરુદ્ધ સાક્ષી થશે, કેમ કે યહોવાએ પોતાની જે વાતો આપણી આગળ કહી તે સર્વ તેણે સાંભળી છે, તો એ તમારી વિરુદ્ધ સાક્ષી થશે. રખેને તમે તમારા દેવનો ઇનકાર કરો. પછી યહોશુઆએ લોકોને એટલે પ્રત્યેક માણસને પોતપોતાના વતનમાં રવાના કર્યા. એ બિનાઓ બન્યા પછી નૂનનો પુત્ર યહોવાનો સેવક યહોશુઆ 110 વર્ષનો થઈને મરણ પામ્યો અને તેના વતનની હદમાં એફ્રેમની પહાડી મુલકમાં તે ટીમના સેરા છે તેમાં ગાસ ડુંગરની ઉત્તરમાં તેઓએ તેને દાટ્યો. અને યહોશુઆની આખી જિંદગી સુધી જે વડીલો યહોશુઆની પાછળ જીવતા રહ્યા અને યહોવાએ જે સર્વ કામ ઈસરાયલને સારું કર્યા હતા તે તેઓ જાણતા હતા. તેઓના જીવતા સુધી ઈસરાયલે યહોવાની સેવા કરી અને શખેમમાં જે ભૂમિનો કટકો યાકુબે શખેમના બાપ હબોરના દીકરાઓ પાસેથી 100 રૂપિયા વેચાતો લીધો હતો તેમાં તેઓ મિશ્રમાંથી ઈસરાયલ પુત્રોએ આવેલા યુસુફના હાડકા દાટ્યા અને તે યુસુફ પુત્રનો વારસો બન્યો. અને હારૂનનો પુત્ર ઇલાઝર મર પામ્યો અને તેના પુત્ર ફિનહાસની જે ટેકરી એફ્રાઈમના પહાડી મુલકમાં તેને આપેલી હતી તેના પર તેઓએ તેને દાટ્યો. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. આમેન.